તારીખ 30/7/1990 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 493 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 192
શ્રી મદ્રાજચંદ્ર ગ્રંથ પત્ર 493 પાનું 395 બીજા પેરેગ્રાફથી લે શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા 6 પદ પત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. જેને સમ્યક દર્શન થાય છે એને આત્મા વિષયક આ 6 પ્રયોજનભૂત 6 પ્રકારે પ્રયોજનભૂત વસ્તુ સ્વરૂપ સમજાય છે એમ કહેવું છે. એક ન્યાય જોઈએ તો અહીંયા આ 6 પદમાં જેમ 9 તત્વોનો સમાવેશ છે એમ આ 6 પદમાં ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધનો પણ સમાવેશ છે. આત્મા પોતાના કર્મનો કર્તા છે, કરેલા કર્મનો ભોગતા છે, એને ઉપદેશ લેવા જેવો વિષય છે. જે પ્રકારે પોતાના વિભાવ પરિણામ ઉપશમ થાય, શાંત થાય, હું પોતે મારી જવાબદારીથી સ્વતંત્રપણે હું કર્મ બાંધો છું, મારે ભોગવા વિના છૂટકો નથી, ભોગવા વિના છૂટકો નહીં થાય અને તે મને દુઃખનું કારણ છે, એ દુઃખ ટાળવા જેવું છે, એ પ્રકારે એને પ્રથમ પરિણામમાં જે કાંઈ વિભાવ પરિણામમાં રસ છે એ રસથી નિરસપણું ઉત્પન્ન થાય એવો ઉદ્દેશ પણ છે. અને આત્મા છે એનું નિત્યત્વ છે, એનું સંપૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ પદ છે અને એ પ્રાપ્તિનો કોઈ વ્યવસ્થિત માર્ગ પણ છે. આ બધું સિદ્ધાંતમાં જાય છે. 6 પદની અંદર ઉપદેશબોધ પણ આવી જાય છે, સિદ્ધાંત બોધ પણ આવી જાય છે. હા, એક તિર્યંચ પણ સંક્ષેપમાં જ્યારે સ્વરૂપ પ્રાપ્તિની તૈયારીમાં આવે છે ત્યારે ભલે આ નામ શબ્દો વચનો એ ન હોય પણ એનો ભાવ એને સમજાય છે. પોતાના વિભાવરૂપ દુઃખ સમજાય છે, પોતે કરે છે એ સમજાય છે, પોતે ભોગવે છે એ સમજાય છે, અને પોતાનું જે જ્ઞાનમય આત્મપદ છે એ પદની પ્રાપ્તિ માટે, નિરાકુળ પદની પ્રાપ્તિ માટે અંતર્મુખ વળવું એ પણ એને સમજાય છે. એટલે ઉપાય ને એ બધું એમાં આવી ગયું સંક્ષેપમાં. સુવિચારણામાં છે એ પદાર્થ, એટલે એમ કીધું કે સમીપ મુક્તિગામી જીવને આ 6 પદમાં જે યથાર્થ પ્રકારે આ 6 પદને વિચારણામાં લે છે, સંમત કરે છે, અનુસરવા માગે છે એને સમીપ મુક્તિગામી જીવ અહીંયા કહ્યો છે. એ સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સ્વપ્રમાણ થવા યોગ્ય છે, બહુ અઘરી વાત નથી. થોડોક વિચાર કરે, સહેજ એટલે થોડો વિચાર કરે તો પણ આ વાત એને સમજી શકાય એવું છે. આ 6 બાબત છોડીને બીજું કાંઈ બધું કરવામાં આવે છે એ પદ્ધતિ બરાબર નથી. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સ્વપ્રમાણ થવા યોગ્ય છે, એને બરાબર લાગશે, યોગ્ય લાગશે અને તે માન્ય કરશે. પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે અને આ એકદમ સ્પષ્ટ આખરી નિર્ણય છે. આ વિષયનો આ આખરી નિર્ણય છે. પરમ નિશ્ચય એટલે આખરી નિર્ણય છે એમ એને જણાવે છે કે આમાં કાંઈ બીજો વિસંવાદનો કોઈ અવકાશ નથી, વિખવાદ કરવા જેવી કોઈ વાત આમાં નથી. આ રીત છે સમ્યક દર્શન પામવા માટેની, આ રીત છે. તેના સર્વ વિભાગે વિસ્તાર થઈ, પછી એક એક વિભાગનો વિસ્તાર, આત્મા છે તો પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, નિત્ય છે તો નિત્ય છે એટલે શું નિત્ય છે, કેવી રીતે નિત્ય છે, સ્વભાવે કરીને નિત્ય છે કે પરિણામે કરીને નિત્ય છે, એના સર્વ વિભાગમાં, એક એક વિભાગમાં. નિજ કર્મનો કર્તા છે તો એની અંદર કેવી રીતે સ્વતંત્ર થઈને પરિણમે છે, ભોગવે છે તો એકલો કેવી રીતે ભોગવે છે, એના એક એક વિભાગમાં. મોક્ષ માર્ગની પદ્ધતિના શું વિભાગ છે જુદા જુદા સ્ટેજ ઉપરથી, એ બધો સર્વ વિભાગે એક એક વિભાગે વિસ્તારથી તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ જો પદ સંક્ષેપમાં માન્ય કરે તો એ એના દરેક પદના વિભાગમાં વિસ્તારમાં જઈને પછી એને વિશેષપણે એનો વિવેક થાય છે, સારી રીતે એ વિષયની તાત્વિક સમજણ એને આવે છે. સર્વ વિભાગે વિસ્તારથી તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે અને હિત અહિતના વિષયમાં સ્પષ્ટપણે એની વિચારણા કેન્દ્રિત થાય, સારી રીતે દ્રઢ થાય, એ પરિસ્થિતિ ઉત્પન્ન થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. આ છ પદ જે રીતે કયા છે તે રીતમાં ક્યાંય શંકા કરવાનું સ્થાન નથી. પરમ પુરુષે વિતરાગ સર્વજ્ઞ જનેન્દ્ર દેવે નિશંકપણે આ પદને માન્ય કરવા યોગ્ય કયા છે. એ છે પદનો વિવેક, જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે. વિસ્તાર ભલે છ પદનો છે તો પણ બધા એક કેન્દ્ર સ્થાન છે કે પોતાનું મૂળ સ્વરૂપ સમજાય. આત્મા કર્મને કરે છે જે વિભાવથી, એમ કહેવા પાછળ પણ કર્મ રહિત એવું પોતાનું શુદ્ધ પદ સમજાવવું છે કે ક્યાં સુધી એ કર્મ કરે છે, કે જ્યાં સુધી પોતાનું મૂળ સ્વરૂપ સમજાતું નથી ત્યાં સુધી. ક્યાં સુધી એ કર્મને ભોગવે છે, કે જ્યાં સુધી પોતાનું મૂળ આનંદમય સ્વરૂપને ભોગવતો નથી ત્યાં સુધી. છ પદની અંદર સમજાવી છે એક જ વાત પાછી, એમ કે છે. આ તો છ પદની વાત લીધી, પણ છ પદના વિસ્તારભૂત જેટલા આગમ છે એ સર્વ આગમને વિશે, શાસ્ત્રોને વિશે એક આત્મ સ્વરૂપ સમજાવવા માટે જ બધો વિસ્તાર કરવામાં આવ્યો છે. બાર અંગની અંદર આ એક મૂળભૂત આત્મ સ્વરૂપ સમજાવવા માટે બધી વાત કરી છે. જો એ સમજાવવામાં આત્મ સ્વરૂપને સમજાવવાની મુખ્યતા ન હોય તો એ સમજાવવું ને સમજવું એ બધું કોઈ અન્ય હેતુએ અથવા પરમાર્થ વિહીન હેતુએ થઈ રહ્યું છે એમ સમજવા જેવું છે. એટલે એક સરવાળો માર્યો કે એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે. પોતાનું સ્વરૂપ, સ્વરૂપની પણ સ્વસ્વરૂપ પોતે કેવા મૂળ સ્વરૂપે છે એ સમજવાને અર્થે કયો છે. હવે એ સ્વરૂપ નથી સમજ્યો ત્યાં સુધી જીવની દશા કેવી છે અનાદિથી, કે અનાદિ સ્વપ્ન દશાને લીધે, વાસ્તવિક ન લીધું, જે કાંઈ આ જીવ સંયોગોની જાળમાં જંજાળમાં ગૂંચવાણો છે એ સ્વપ્નમાં દુઃખી થાય એવી રીતે દુઃખી થઈ રહ્યો છે. મૂળ આત્મપદ જુએ તો અનંત સુખ અને અનંત આનંદથી ભરેલું છે, એને ભૂલ્યો છે, કેટલી ગડબડ કરે છે, વાત મૂકી દીધો. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ અન્ય ભાવમાં અને અન્ય પદાર્થમાં, દેહાદિ સંયોગમાં અને એ પ્રત્યેના પરિણામમાં જે અહંભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. અસ્થિથી કહીએ તો સ્વસ્વરૂપ સમજવાને અર્થે દેશના કરી છે, નાસ્તિથી કહીએ તો અનાદિ જે સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો, ભ્રાંતિ દશાને ઉત્પન્ન થયેલો અહંભાવને મમત્વ ભાવને નિવૃત્ત કરવા માટે આ દેશના પ્રકાશી છે. એટલે મુમુક્ષુ જીવે પણ પોતાને પોતાના સ્વરૂપ સિવાય જ્યાં જ્યાં અહંભાવને મમત્વ ભાવ થાય છે એ તો નિવૃત્ત થવાનો ભગવાનનો ઉપદેશ છે, એ કરવાનો ભગવાનનો ઉપદેશ નથી, એ તો ભ્રાંતિગતપણે થાય છે. એવો નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષો એ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, જો અજ્ઞાન દશામાં આ વાત છે, તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, નિર્ભ્રાંત સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. આ વાત સરવાળે લઈ જવી છે કે એ સ્વપ્ન દશાથી રહિત થાય એટલે ભ્રાંતિથી નિવૃત્ત થાય, સ્વપ્નું લાગે કે આ બધું સપનાની ગડબડ કરી છે, મારું સ્વરૂપ જોઉં છું, કાંઈ અડ્યું નથી, કાંઈ આભડ્યું નથી, કાંઈ સ્પર્શ નથી, એનું કોઈ નામ નિશાન પડછાયો ગંધ કાંઈ નથી એની અંદર, એવું ને એવું કોરે કોરું નક્કોર સ્વરૂપ અનાદિ અનંત મારું છે એમ જો જાણે અને અનુભવ કરે એટલે એ વખતે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સહજ માત્રમાં એમ કીધું, તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, નાસ્તિથી લીધું, તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સ્વરૂપને વિશે જાગ્રત થઈને કે હો મારું તો આવું સ્વરૂપ છે એમ સહજ માત્રમાં જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, સ્વાનુભવને પ્રાપ્ત થાય, અને સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ તે સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. સમ્યક દર્શનને પ્રાપ્ત થાય તો પોતાના મોક્ષ દશાને, સંપૂર્ણ શુદ્ધ દશાને, એ નિષ્કર્મ દશાને પામે, દુઃખ રહિત દશાને પામે, અનંત સુખધામ એવી દશાને પામે. એ સુખધામ છે, સુખધામ અનંત સુસંત છે, બધા સંતો, સુસંત એટલે જે ખરેખર સંત છે, સમ્યક પ્રકારે જે સંત થયા છે એ બધા જ પોતાના અનંત સુખના ધામને ચાહે છે અને દિન રાત્ર તેના ધ્યાનમાં જ રહે છે, પછી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં રહેતા નથી, એના ધ્યાનમાં જ રહે છે, સ્વરૂપના ધ્યાનમાં જ રહે છે. એ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે છે અને ત્યાર પછી તેને કોઈ વિનાશી ભાવમાં, કોઈ અશુદ્ધ ભાવમાં જે થોડા રહી ગયા છે તે, અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન ન થાય. એને લાગતું નથી કે આ મારા છે, સંયોગ પણ એવું મારા પણ લાગતું નથી, એ કોઈ હરખ કરવાનો પ્રસંગ દેખાતો નથી, કોઈ શોક કરવાનો પ્રસંગ દેખાતો નથી. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતર રહી તેના અનુભવમાં આવે છે. તે વિચારે એટલે આ છ પદના વિચારે એને પોતાના સ્વરૂપને વિશે શુદ્ધપણું નિશ્ચિત થાય છે, પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ છે એવું નિશ્ચિત થાય છે, પોતાનું સ્વરૂપ સદાય અવિનાશી છે એવું નિશ્ચિત થાય છે, અત્યંત આનંદમય છે, પરિપૂર્ણ આનંદમય છે, પૂર્ણાનંદમય છે, અને અંતરરહિતપણે ભેદપણે પોતાના અનુભવમાં આવે છે. આવું સ્વરૂપ અનુભવમાં આવે છે. પોતાનું શુદ્ધાત્મ પદ, આનંદમય પદ, પરિપૂર્ણ પદ અને અવિનાશી પદ, અભેદ ભાવે, અભેદ સ્વરૂપે, પોતે જ એ સ્વરૂપે છે એવો અનુભવ એને પ્રગટપણે થાય છે. કેટલા અનુભવના મુખ્ય મુખ્ય બોલ લઈ લીધા છે કે જે જીવને સ્વાનુભવ થાય છે એને પોતે અનાદિ અનંત શુદ્ધ છે, કોઈ અન્ય દ્રવ્ય, અન્ય ભાવ મારામાં ક્યારે પણ મિશ્રિત થયો નથી, ભળ્યો નથી, મળી ગયો નથી, મિલાવટ થઈ ગઈ નથી, એવું અત્યંત શુદ્ધ પદ પોતાનો અનુભવ ગોચર થાય છે. પોતે પરિપૂર્ણ છે, અધૂરો હોવાથી હવે કંઈક મારે મારામાં લાવવાની જરૂર છે એ વાત નથી. એ વાત ત્યાં સુધી છે કે કોઈ ગુણ મારે લાવવાના નથી, કોઈ દોષ મારે કાઢવાના નથી. મારા ત્રિકાળી સ્વરૂપને વિશે કોઈ નવા ગુણને લાવવાના નથી, કોઈ દોષ છે નહીં માટે કાઢવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. એવું સંપૂર્ણપણું મૂળ સ્વરૂપમાં ક્યાં છે? અનુભવ થાય છે ત્યારે કેવું પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે? પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. સિદ્ધ પદ પોતે સિદ્ધ પદ સ્વરૂપે છે, પોતે જ સિદ્ધ સ્વરૂપે છે, પ્રસિદ્ધ સિદ્ધ, પ્રસિદ્ધ સિદ્ધ છે, સંપૂર્ણ શુદ્ધ એવું પોતાનું પદ છે, એનો અનુભવ થાય છે, એ સ્વરૂપે પોતાનો અનુભવ થાય છે. પોતે અવિનાશી છે એવો અનુભવ થાય છે. જન્મ મરણ મારા નથી એવો અનુભવ થાય છે. મારા માયના તે ભૂલ થઈ એવું સ્પષ્ટ પોતાના ભૂલનું જ્ઞાન થાય છે તે, અને પ્રત્યક્ષપણે પોતાના અનંત આનંદમય પદનો અનુભવ થાય છે. અંતરરહિત થાય છે, અંદર અંતર નથી, પોતે જ છે. એક વિકલ્પ કરવો પડે એટલું અંતર નથી, આવું મારું સ્વરૂપ છે એટલો પણ વિકલ્પ કરવાનો અંતર એમાં નથી. વિકલ્પ તો અંતરાય કરવા કહેવામાં આવે છે, એટલો પણ એની અંદર કોઈ અવકાશ નથી. ન દ્રવ્ય અંતર છે, ન ભાવે અંતર છે, એકે પ્રકારે અંતર નથી. ભાવથી પણ અંતર નથી, દ્રવ્યથી પણ અંતર નથી. ત્યાં સુધી કે આ પર્યાય છે અને આ દ્રવ્ય છે એટલો અંતર પણ ત્યાં રહેતો નથી. દ્રવ્ય પર્યાયનો વિષય તો પ્રથમ સમજતી વખતે લક્ષમાં લીધો હતો, પ્રત્યક્ષ અનુભવના કાળમાં દ્રવ્ય પર્યાયનો વિકલ્પ છે ને બિલકુલ નથી, અંતર જ નથી એમ કે છે. એવું અંતર રહિત પોતાના અનુભવમાં આવે છે અને સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તમામ વિભાવોમાં માત્ર ભૂલથી, ભ્રમણાથી, અધ્યાસથી એકમેકપણું થઈ ગયું છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ ભાસે છે. કેવળ એટલે સંપૂર્ણપણે, વિભાવ ભાવથી કેવળ ભિન્નપણું જ ભાસે છે. પણ સ્વરૂપ તો થોડુંક તો વિભાવને અડે છે કે નહીં, પર્યાયમાં વિભાવ છે માટે, અને પોતાની પર્યાયમાં વિભાવ છે માટે થોડુંક તો સ્વરૂપની સાથે એને સંબંધ ખરો કે નહીં, કે કેવળ ભિન્ન છે. એ કેવળ ભિન્ન કહેવા માટે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એમ જુદું પાડવામાં આવે છે. અંદર ને અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા, પર પદાર્થથી તો જુદા પણ વિભાવથી પણ જુદા. ક્ષેત્ર ભિન્નતાનો વિષય સંવર અધિકારની 181-82 ગાથાના ભાવાર્થમાં જયચંદજીએ લીધો કે ક્ષેત્રથી પણ વિભાવ ભિન્ન છે. આત્માનો વિભાવ આત્માના ક્ષેત્રથી કેમ ભિન્ન હોઈ શકે? આગમ તો ના પાડે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને નિરૂપણ કરનારું જે જિનાગમ છે એ તો ના પાડે છે કે દ્રવ્ય ગુણ પર્યાયને ક્ષેત્ર બીજું હોય નહીં. તો કે આગમથી થોડીક હવે આગળ વાત કરવી છે. દ્રવ્યાનુયોગનો આગમ છે આ તો પાછો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને નિરૂપણ કરનારું આગમ કયું છે? કર્ણાનુયોગનું નથી, ચરણાનુયોગનું નથી, કથાનુયોગનું નથી, દ્રવ્યાનુયોગનું આગમ છે. તો હવે એથી એ સિદ્ધાંત છે એની આગળ એક વાત કરવી છે કે વિભાવથી કેવળ ભિન્ન છું એવો અનુભવ થાય છે. જ્યારે અનુભવ થાય છે ત્યારે હું વિભાવથી કેવળ એટલે પૂરેપૂરો સંપૂર્ણપણે ભિન્ન છું. મારા સ્વરૂપને અને વિભાવને કાંઈ સંબંધ નથી. જે છે પદમાં એમ લીધું તો કે પોતે કર્મ બાંધે છે ને પોતે ભોગવે છે. હવે સ્વરૂપ એમ સમજાયું કે વિભાવથી હું કેવળ ભિન્ન છું, એ તો અધ્યાસે કરીને અભિન્નપણું ભાસ્યું હતું. જ્ઞાને કરીને ભિન્નપણું ભાસે છે, એ સંપૂર્ણપણે ભિન્નપણું ભાસે છે. હું ક્યાંથી ક્યાં વાત આવી પાછી? સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. અત્યાર સુધી જે થઈ છે તે અધ્યાસથી થઈ, ભ્રમણાથી થઈ. કેવી ભ્રમણા? કે મારું જે પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ ન ઓળખ્યું ને ન અનુભવ્યું, એટલે મેં એમ માન્યું કે આ મારું પદ છે. પણ એ વાત, સ્વપ્નમાં કોઈ રાજા પોતાને ભિખારી તરીકે અનુભવ કરે અને જાગે ત્યારે જુએ તો પોતે મહેલની અંદર પોતાના શયનખંડમાં પલંગમાં બરાબર સૂતો છે. સપનું સાચું કે જાગ્યો એ સાચું? સપનું એક પર્યાય તો થઈ હતી, સપનું પણ એક જીવની પર્યાય છે. તો કે એ ભલે જીવની પર્યાય હોય, વાસ્તવિકતા એ જીવનું એવું સ્વરૂપ નથી એમ છે. વાસ્તવિકતા જુદી છે, અવાસ્તવિકતા જુદી છે. એ અધ્યાસથી એકતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ. એવું ભિન્નપણું છે એમ સ્પષ્ટ, ભિન્નપણું છે ત્યાં કેટલું જોર માર્યું છે જુઓ, કે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ, ચાર પદ લીધા છે એક ભાવને સમજાવવા માટે. પોતાનું સંપૂર્ણ ભિન્નપણું છે એવું સ્પષ્ટ, પ્રત્યક્ષ, થોડુંક પ્રત્યક્ષ નહીં પણ અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષપણે, પરોક્ષ નહીં, પરોક્ષતાનો અભાવ જેમાં છે એવો તેને અનુભવ થાય છે. આપણે લે છે મતિ જ્ઞાનને શ્રુત જ્ઞાન પરોક્ષ કયા છે આગમમાં, અને છદ્મસ્થને 12મા ગુણ સ્થાન સુધી મતિ શ્રુત જ્ઞાન હોય છે, માટે એનો સ્વાનુભવ છે તે પરોક્ષ છે. 13મા ગુણ સ્થાને પ્રત્યક્ષ અનુભવ છે. 12મા ગુણ સ્થાન સુધીનો આત્માનો અનુભવ છે તે પરોક્ષ છે એમ લઈ લે છે. અહીંયા એમ કહે છે કે 4થા ગુણ સ્થાને સ્પષ્ટ પ્રત્યક્ષ અત્યંત પરોક્ષ પ્રત્યક્ષ અને અપરોક્ષ તેને અનુભવ થાય એમ છે. પછી એ 3 ઇંચ હોય તો એ એક ચકલું દેડકું સંસ્કાર લઈને 3 ઇંચ દશામાં ગયું એને પણ આવો જ અનુભવ થાય છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે. અપરોક્ષ અનુભવ થાય, અપરોક્ષ એટલા માટે લીધું છે, પ્રત્યક્ષ કહેવા છતાં એ તો વ્યવહાર પ્રત્યક્ષ છે એમ તો નથી કહેવાય. તો ભાઈ એમ નજરો નજર મેં જોયું, કાનો કાન સાંભળેલી વાત છે, કોઈ બીજાએ કહીને સાંભળી નથી, એના મોઢે કાનો કાન સાંભળેલી છે, નજરો નજર જોયેલી છે, પ્રત્યક્ષ કહેવાય છે કે નહીં? એ તો પરોક્ષ છે શાસ્ત્રમાં તો, એને સમવ્યવહારિક પ્રત્યક્ષ એમ કહીને વ્યવહાર પ્રત્યક્ષ કહીને પરોક્ષના ભેદમાં નાખ્યું છે. અનુભવમાં એમ છે કે નહીં? અનુભવમાં એ નથી, વ્યવહાર પ્રત્યક્ષ નથી. આગમમાં તો મતિશ્રુતને પરોક્ષ કયા છે તો કે આગમ પદ્ધતિના વિષયમાં છે. કર્મના ક્ષયોપશમને અનુસરીને એ વાત કરી છે. જ્યાં કર્મના આશ્રયે વાત હોય ત્યાં આગમ પદ્ધતિ જાણવી, જ્યાં આત્માના આશ્રયે વાત હોય ત્યાં અધ્યાત્મ પદ્ધતિ જાણવી. આમ આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિમાં એકની એક વાતને બે રીતે કહેવામાં આવે છે. એ જ મતિશ્રુત જ્ઞાનના અનુભવને પરોક્ષ પણ કહે, મનથી મન જનિત થયેલો પણ કહે. આમાં લીધું છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, મન જનિત પણ છે એમ કહ્યું અને મન રહિત પણ છે એમ કહ્યું એક જ ચિઠ્ઠીમાં. ઠીક, એકને એક જગ્યાએ બે વિરુદ્ધ વાત કરી છે. ટોડરમલજી જેવા જબરદસ્ત ઉઘાડવાળા પંડિત એક જ પત્રની અંદર બે વિરુદ્ધ વાત કરે, આ ક્યાંક ચૂકી ગયા હોય ને એમ તમે એની દલીલ કરી શકો, ભાઈ આ જગ્યાએ ભૂલી ગયા છે એટલે ત્યાં એવી વાત થઈ ગઈ, વળી આગળ જઈને કંઈક બીજી વાત કરી ત્યાં એ વાત ભૂલી ગયા છે આગળની. હું એક જ પત્રની અંદર કરી છે, કેવી રીતે સમાધાન કરવું? કે પૂર્વ પર્યાયની અપેક્ષાએ મન સહિત કહ્યું, અથવા ક્ષોભસમ ભાવને મન પણ કહેવામાં આવે છે એટલે એને મન સહિત કહ્યું, પણ વેદનથી અતિન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી એને પર અપરોક્ષ પ્રત્યક્ષ અને મન રહિત કહેવામાં આવે છે. એમ સ્પષ્ટ પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ અપરોક્ષ તેને અનુભવ થાય છે. આ જરા પ્રત્યક્ષતાનો વિષય છે એ ઊંડો ઉતરવા જેવો વિષય છે. પરોક્ષપણું અને પ્રત્યક્ષપણું શું છે અને આત્મા સ્વરૂપે કરીને સ્વભાવે કરીને પ્રત્યક્ષ પદાર્થ છે, પ્રત્યક્ષપણું એ આત્માના સ્વભાવ આત્માનો સ્વભાવગત ધર્મ છે. જેમ જ્ઞાન અનંત છે તો એનું પ્રત્યક્ષપણું પણ અનંત જ છે, એટલે અનંત પ્રત્યક્ષ આત્મા છે. એવું જેને પોતાનું આત્મસ્વરૂપ ઓળખાય છે, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય છે, એને અત્યંત પ્રત્યક્ષ એવો સ્વાનુભવ પ્રગટ થાય છે. જો સ્પષ્ટ અનુભવાંશે પ્રતીત થાય તો એને પરમાર્થ પ્રત્યક્ષ અનુભવ થયા વિના રહે નહીં. એક માણસ ભૂખ્યો હોય અને એને ભાવતું ભોજન પીરસી દેવામાં આવે તો એ ખાધા વગર કેમ રહે? ભૂખ ન હોય તો બીજી વાત છે કે ભાઈ પીરસેલું નથી ખાતો. પણ ભૂખ લાગ્યા પછી અને પીરસી દીધા પછી ન ખાય એમ કેમ બને? કેમ કોઈ દિવસ બની શકે જ નહીં. એમ ભાન નહોતી ત્યાં સુધી તો પોતે પોતાના સુખ સ્વરૂપને જ્ઞાન સ્વરૂપને અનુભવ કરતો નહોતો. પણ ખબર પડી જેને શ્રુતજ્ઞાન દ્વારા, જ્ઞાન સ્વભાવે આત્માનો જેણે નિશ્ચય કર્યો કે પોતે અનંત પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ અંશેથી નિશ્ચય કર્યો, વેદનના પ્રત્યક્ષ અંશથી જેણે નિશ્ચય કર્યો એના પરોક્ષપણામાં કેવી રીતે ટકી શકે ને કેવી રીતે રહી શકે કે એને એટલું બળ ઉત્પન્ન થાય છે કે હું આટલો બધો અનંત પ્રત્યક્ષ છું, પૂરેપૂરો પ્રત્યક્ષ છું, પછી હું મારાથી, મારા અનુભવ વગર ન રહું, મારાથી જ હું દૂર રહું, મારાથી એવું એના આશરે જોર આવે છે, રસ તીવ્ર થાય છે. પ્રત્યક્ષપણાને લઈને રસ તીવ્ર થાય છે, કરવો પડતો નથી, થઈ જાય છે. જ્યારે કોઈ પ્રત્યક્ષ બનાવ સામે હોય ત્યારે એના રસને લાવવો પડતો નથી, પછી ગમે તે બનાવ બને. કોઈની મારામારી જોઈ હોય તો એને, સાપ જોયો હોય તો છાપામાં આવે કે ભાઈ આ જો અહીંયા ફલાણી જગ્યાએ આવો સાપ નીકળ્યો હતો, ભાઈ આ ફલાણા પ્રાણી સંગ્રહ સ્થાનમાં આવડો મોટો સાપ છે, અને જોયો હોય એમાં કેટલો ફેર? પ્રત્યક્ષ પરોક્ષમાં કોઈ પણ વાતની અંદર આત્માના પરિણામમાં એટલી ઊંડી છાપ પડે છે, એમાં પણ અસાધારણ પ્રસંગ હોય. આત્માને આત્માનું સ્વરૂપ અનંતકાળમાં ક્યારે પણ પ્રત્યક્ષ થયું નથી, એવું અનંત પ્રત્યક્ષ સ્વરૂપ પ્રત્યક્ષ અંશે કરીને પ્રત્યક્ષ છે એમ ભાસે ત્યારે અદ્ભુતાદ અદ્ભુતમ જેને કહેવામાં આવે છે, અદ્ભુતથી અદ્ભુત એવું જે સ્વરૂપ છે એની કેટલી ઊંડી છાપ પડે, એટલે એ સંસ્કાર ભૂસાતા નથી એમ કહેવામાં આવે છે. એ વખતે સંસ્કાર પડે છે. કેવી ઊંડી છાપ પડે? એ પ્રત્યક્ષપણાને લઈને એ સંસ્કાર ઊભા થાય છે, બીજું કોઈ કારણ નથી. સંસ્કાર પણ પ્રત્યક્ષપણાને લીધે અને અનુભવ પણ પ્રત્યક્ષપણાને લીધે. એ વિષય જરા વધારે મહત્વનો છે. મંથન કરીને, અંતરખોજ કરીને પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપનો નિર્ણય કરવા જેવો છે, ખરેખર આમ છે. જ્ઞાનનો પર્યાય છે ને એ વેદનથી પ્રસિદ્ધ છે. જ્ઞાનનો પર્યાય શેનાથી પ્રસિદ્ધ છે? વેદનથી પ્રસિદ્ધ છે. શું? જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદનાત પ્રસિદ્ધત્વમ, આટલું સૂત્ર નાખ્યું છે. સમયસારના પરિશિષ્ટની અંદર ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવે આટલું સૂત્ર નાખ્યું છે કે જ્ઞાન માત્રસ્ય, જ્ઞાન માત્ર એવો જે આત્મા, એનું સ્વસંવેદનપણાને લીધે, સ્વસંવેદનથી પ્રસિદ્ધપણું છે એને લઈને એ પ્રસિદ્ધ છે. એટલે પ્રત્યક્ષ અંશને લઈને એ પ્રસિદ્ધ છે. આત્મા છે એમ ક્યાંથી નક્કી કર્યું? કે વેદનથી, લક્ષણથી અને વેદનથી એના સ્વભાવને, એટલે સ્વરૂપને ઓળખ્યું. અનુભવમાં પણ લક્ષણથી, વેદનથી અને સ્વભાવથી અનુભવ કર્યો એમ છે. ઓળખવામાં પણ એ ત્રણ મુદ્દા છે, અનુભવમાં પણ એ ત્રણ મુદ્દા છે. એ બહુ અનુભવપૂર્ણ વાત કરે છે. ત્રણ મુદ્દા લઈને જે વાત કરે છે ને એમાં અનુભવના વિષયમાં જેટલી ગડબડ બીજા લોકો કરે છે બધા એનો ફેંસલો મૂકી દીધો છે. આત્માના અનુભવની વાત ઘણા લોકો કરે છે, અન્ય મતીઓ કરે છે, પણ વેદનથી, લક્ષણથી, વેદનથી અને સ્વભાવથી જેણે આત્માને અનુભવ્યો છે એને જ આત્મજ્ઞાન છે, એને જ સ્વાનુભવ છે, બાકી બધી વાતો છે એમ લઈ લેવું. એવો અનુભવ થાય છે અને એવો અનુભવ થતાં વિનાશી એવા અન્ય પદાર્થના સંયોગને વિશે, જે વિનાશી છે, થોડો કાળ માટે સંયોગમાં આવ્યા છે, એવા અન્ય પદાર્થના સંયોગને વિશે, તેને ઇષ્ટપણું કે અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જે સંયોગિક પદાર્થને પાછળ જીવ ટીંગાઈ જાય છે, જે સંયોગિક પદાર્થને માટે જીવ જિંદગીને બરબાદ કરે છે, મનુષ્ય ભાવને બરબાદ કરે છે, કહે છે કે એને કાંઈ ઇષ્ટપણું કે અનિષ્ટપણું કાંઈ દેખાતું નથી. થાવતો ભલે, હોતો ભલે, ન હોતો ભલે. ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ જરા મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ. કેવું? સંપૂર્ણ મહાત્માનું એવું ઠેકાણું એવું નિજ સ્વરૂપ, જેનું મહાત્મા અતુલ છે, જેના મહાત્મા પાસે બીજાને તોળી શકાતું નથી. તુલના કરે તો એની બરાબર કોઈનું મહાત્મા આવે એવું નથી, અથવા જેનું સ્વરૂપ છે એ કોઈ ઉપમાને લાયક નથી એવું અનુપમ જેનું સ્વરૂપ છે. આ બધા જે દ્રષ્ટાંત આપવામાં આવે છે, સાગર ટૂંકો પડે છે, કેમકે સાગરને તળિયું છે, સ્વભાવને તળિયું નથી. જ્ઞાન સાગર, આનંદ સાગર, એ સાગર વાગર બધા ખાબોચિયા છે. આત્માના સ્વભાવ સાગર પાસે એ બધા ખાબોચિયા છે એમ છે. પણ સ્વયંભુ રમણ સમુદ્ર તો મોટો ખરો કે નહીં, એ ખાબોચ્યો છે. એમાં અનંતા સ્વયંભુ રમણ સમુદ્ર એમાં સમાય તો પણ અનંતી જગ્યા ખાલી રહે છે. એવું જબરદસ્ત તત્વ છે. શું કહે છે? જેને જન્મ થયો નથી, જે ક્યારે ઉત્પન્ન થયો નથી, જેને ક્યારે વૃદ્ધાવસ્થા અશક્તપણું આવતું નથી. જરાવસ્થામાં શું થાય છે? વૃદ્ધાવસ્થામાં અશક્તપણું થાય છે, શિથિલ થઈ જાય છે શરીર. તો કે નહીં, આત્મામાં ક્યારે અશક્તપણું થઈ શકે એ જગ્યા જ નથી, અશક્તિની જગ્યા નથી આત્માને લે. ઠીક. સુભાગભાઈનો મરણકાળનો પ્રશ્ન જુઓ તો શરીર એટલું બધું ક્ષીણ અને થઈ ગયું છે કે પોતે લખી શકે એવું તો છે જ નહીં, બોલી શકતા હતા એટલે પત્ર લખાયો છે. છેલ્લો જે પત્ર લખાયો છે, પણ તમે જુઓ તો એમનું જોર કેવું છે. યુવાન માણસનું જોર હોય એવું જોર છે. અંબાલાલભાઈ કહે છે કે તમે સહજાત્મ સ્વરૂપનું સ્મરણ કરો. વચ્ચે બોલમાં કહેતો શું કહે છે, મને બીજું લક્ષ હોય ખરું કે શું? લક્ષ છે એમ ન કીધું. અત્યારે મને બીજું લક્ષ હોય ખરું કે શું? એટલું જોર છે કે જ્યારે મને ખબર છે, તો થોડા દિવસો પહેલાં એમણે લીખ્યું છે કે જેઠ સુદ નોમે મૃતક છે, મૃતક એટલે મરણો, કોકનું નહીં હો, પોતાનું મરણ જેઠ સુદ નોમે છે એમ પહેલાં મને લાગ્યું હતું કે, પણ નોમ તો વહી ગઈ કે, એટલે વધ નોમ હોવી જોઈએ કે, પેલો ખ્યાલ આવ્યો છે નોમને દિવસે દેહ છૂટશે, કાંઈ ભય નથી દેહ છૂટવાનો, મરણનો કોઈ ભય નથી, આ તો ખાલી ખ્યાલમાં આવી ગઈ વાત, જેમ બીજાને ખ્યાલમાં આવી જેમ પોતાને ખ્યાલમાં આવ્યો, પછી વધ દસમાં દેહ છૂટ્યો છે નોમના બદલે. બોલો વચમાં છેલ્લે દિવસે લગભગ 10-11 પાસ દેહ છોડ્યો છે, તો સવારથી પરિસ્થિતિનો તો ખ્યાલ આવી જાય. એને સેવામાં મોકલ્યા હતા શ્રીમદજી, એને જાઓ તમે એમને પાસે એમની સેવામાં રોકાય રોકાવ તમે અત્યારે, ઈડરથી પોતે મુંબઈ ગયા ને અમને છોડી દીધા. તો કે વચ્ચે કે સહજાત્મ સ્વરૂપને યાદ કરો કે, તો પણ મને તારે બીજું લક્ષ્ય હોય ખરું અત્યારે તો તું વચ્ચે બોલ બોલ કરીશ કે, મને ખેદ થાય છે કે વચ્ચે બોલ માગે, મારું એક જ લક્ષ્ય છે, બીજું કાંઈ લક્ષ્ય છે જ નહીં કે, અને જરા કાંઈ ખેદ બીજું કંઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈને યાદ કરતા નથી, છોકરાને બોલાવો ફલાણાને બોલાવો કાંઈ નહીં. હું મુક્ષુ દશામાં ચિંતા કરી છે છોકરાઓને ને કુટુંબને, છેલ્લે છેલ્લે જુઓ તો કાંઈ કોઈને યાદ કરતા નથી. જન્મ જરા મરણ રોગાદી રહિત, રોગ રહિત મરણ રહિત સંપૂર્ણ મહાત્માનો ઠેકાણો, જેને કાંઈ એ સંબંધીની પડછાયો પડતો નથી, જરા મરણ રોગનો પડછાયો પણ અંદર આવતો નથી, એવું પરિપૂર્ણ મહાત્માવંત, એવું નિસ્વરૂપ જાણી, જાણીને નહીં પણ વેદી અનુભવીને તે કૃતાર્થ થાય છે. ઓહો, કૃત કૃત્ય સ્વરૂપે છું, કાંઈ કરવાનું મારે બાકી રહેતું નથી, એવું નિસ્વરૂપ જાણીને અનુભવીને તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને 6 પદ સપ્રમાણ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, જોયું પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે. શાસ્ત્રમાં વાંચ્યા, કોકની પાસે સાંભળી લીધા, કોઈ શાસ્ત્ર સાંભળાવ્યું એમ નહીં, પરમ પુરુષના વચને જેને નિશ્ચય થયો છે, એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને જેને નિશ્ચય થયો છે એમ સીધું લીધું, નિમિત્ત નિમિત્ત સમજ. તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે, એ બધા દેશના લબ્ધિ પ્રાપ્ત કરીને, સંસ્કાર પ્રાપ્ત કરીને સ્વસ્વરૂપને પામ્યા છે, પામ્યા છે ત્યારે તે આધિ વ્યાધિને ઉપાધિ અને સર્વસંગથી રહિત થઈ ગયા છે, પછી એને આધિ વ્યાધિને ઉપાધિ કાંઈ રહી નથી, નિશ્ચિંત થઈ ગયા, નિશ્ચિંત થઈને સ્વરૂપમાં સૂતા છે, જેમ કોઈ માણસ નિશ્ચિંત થઈને સૂઈ જાય ને એ સ્વરૂપમાં સૂતા છે. સુંદરદાસનું પદ લીધું છે ને, પહોતો હે સૂતો હે, રહી થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં પણ તેમ જ થશે. આ 6 પદનો એમને પરમાર્થિક પ્રયોજન શું છે એ આ જગ્યાએ સ્પષ્ટ કર્યું છે. એ 6 પદ એમના વિચારણાની અંદર વ્યવસ્થિત રીતે પહેલેથી જ હતા. 27મા વર્ષની અંદર એમણે પત્રની અંદર નાખ્યા. એ 6 પદને વધારે મનન ચિંતનમાં લઈ શકે એટલે એમણે 29મા વર્ષે આત્મસિદ્ધિમાં નાખ્યા. એ વખતે લગભગ 2-2.5 મહિના જેટલું એમને નિવૃત્તિ કાળ રાખ્યો છે. નિવૃત્તિ કાળમાં પાછળથી વધારે આવ્યા છે, છેલ્લે લગભગ 52 કે 53 તો 10-1 મહિના સુધી મુંબઈ ગયા નથી, 10 મહિના સુધી આ બધું દેશમાં જ રહ્યા છે. પછી વાણિયા મોરબી સાયલા બીજે ત્રીજે આવવાનું બન્યું છે, 10-1 મહિના સુધી નિવૃત્ત રહ્યા છે પાછળથી. આપણે ગોઠવા છે, આપણા પ્રતિક્રમણ પાઠ માં. હા હા ગુરુદેવના વખત થી ચાલુ કરેલું એટલે એમાં ગોઠવણી કરી છે આપણા પ્રતિક્રમણની અંદર. બરાબર. હવે એવા સત્પુરુષનો અહીંયા ઉપકાર ગયો છે અને મહિમા કર્યો છે, ભક્તિ કરી છે. હવેના જે પેરેગ્રાફો છે એ બધામાં આવું આત્મસ્વરૂપનું ભાન કરાવનાર એવા સત્પુરુષની ભક્તિ અને મહિમા કરવામાં આવ્યો છે. જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. જે મહાપુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરીને સહજ સ્વરૂપમાં સહજ સ્થિતિ થવાની ઉપદેશને આપી એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર કર્યા છે. ઉપકારી છે, જાણે ઉપકારી જાણીને નમસ્કાર કર્યા છે. તેમની નિષ્કારણ કરુણાને જો એમને કાંઈ સ્વાર્થ નહોતો, એમ કહે છે, માત્ર બીજા જીવોને દુઃખી જોઈને જેમના હૃદયમાં દયાનું ઝરણું પ્રગટ્યું, માત્ર નિષ્કારણપણે નિષ્પ્રવપણે એ દુઃખનો નાશ થવા માટે તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. ક્યાં સુધી વાત લીધી છે કે એવા સત્પુરુષની નિષ્કારણ કરુણા છે એની સ્તુતિ કરવા યોગ્ય છે, એની કરુણાની સ્તુતિ કરવા યોગ્ય છે, કરુણાની પ્રશંસા કરવા યોગ્ય છે. અને એવી નિષ્કારણ કરુણાની જો પ્રશંસા અને સ્તુતિ કરવામાં આવે તો આત્મસ્વભાવ, એના ફળમાં આત્મસ્વભાવ પ્રગટે એવું છે. કેમ કે એ કરુણા નિષ્પ્રપણે છે. એ કરુણાનો પશ્ચાત ભૂમિકા કઈ છે, બેકગ્રાઉન્ડ જેને કહેવામાં આવે છે, કે જે આત્માના સુખમાંથી ઉત્પન્ન થયેલો, આત્માના સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલો ભાવ છે. એ તો ફક્ત એટલું જ જોવાય છે કે અરે રે, જીવ એક ભૂલ કરે છે ને એમાં દુઃખી થાય છે, મારે કાંઈ લેવાનું નથી એને કાંઈ મને દેવાનું નથી, ફક્ત એની આ ભૂલ છે એને સમજાઈ જાય તો દુઃખી થતો મટી જાય. આટલું જ, આટલી જ વાત છે. એટલી આંગળી ચીંધવા મને પૂન છે, બીજું કાંઈ નથી. એમને આંગળી ચીંધે છે, આ રસ્તે ન જા તો આ રસ્તે જા, બસ. કાંઈ લેવું નથી, કાંઈ લેવું નથી. એવી નિષ્કારણ કરુણાને સ્તવન કરવામાં આવે, પ્રશંસા કરવામાં આવે તો પણ આત્મસ્વભાવ પ્રગટે છે કે શેમાંથી આમ થયું. જગતમાં તો કોઈ સ્વાર્થ વિના ઉપકાર કરતા નથી, મને શું સ્વાર્થ, શું મારે શા માટે રાગ દ્વેષ કરવો જોઈએ, મને કાંઈ સ્વાર્થ હોય તો કરું, શું શા માટે માણસ રાગ દ્વેષ કરે કે કાંઈક પોતાને સ્વાર્થ હોય તો, નહીતર નથી કરતો, એ છે કે નહીં. જેને કાંઈ નથી, જગતમાં કોઈ સગું નથી, કોઈ વાલું નથી, કોઈ દવલું નથી, કાંઈ નથી, ફક્ત ભૂલથી દુઃખી થઈ રહ્યા છે, એ ભૂલ સમજે તો ભૂલ ભાંગે, ભૂલ ભાંગે તો સુખી થાય, બસ. આટલું સમજીને જે નિષ્કારણપણે જેને કરુણા પ્રગટે છે એનું સ્તવન કરવામાં આવે, એનો મહિમા કરવામાં આવે તો પણ આત્મસ્વભાવ પ્રગટે છે. સત્પુરુષોની નિષ્કારણ કરુણાની પ્રશંસા અને મહિમા કરવામાં આવે તો પણ આત્મસ્વભાવ પ્રગટે છે વિવાસર સર્વસત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો એવા સર્વ સત્પુરુષો લઈ લીધા. ફલાણામાં એકમાત્ર શ્રીમદ રાજચંદ્ર, એક ફલાણા એકમાત્ર આ, એમ નહીં, જેટલા ત્રણેય કાળના સત્પુરુષોને લઈ લીધા એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો, એટલે એમને એટલું મહાત્મા આપે છે કે મારા હૃદયમાંથી આવા સત્પુરુષોનું સ્થાન ક્યારે પણ જવું જોઈએ નહીં. એ પણ કરુણા આવે એવો વિષય છે, અત્યંત કરુણા આવે એવો વિષય છે. એથી નીચી કોટીના કોઈ પરિણામ નથી એમ સમજવું. જેમ એનું ફળ મોટું છે એમ આનું ફળ પણ એવું જ મોટું છે. એટલે પોતે ભૂલથી જાણે અજાણે કરવું કરાવવું અનુમોદવું નવ કોટીમાંથી ક્યાંય ન આવે એની સંપૂર્ણ જાગૃતિ રાખવા યોગ્ય છે એમ લેવું. એમાંથી એ છ પદથી સિદ્ધ છે એવું જે આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે એમાં પણ સત્પુરુષ લીધા. કોના? જેના વચનને અંગીકાર કરે. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. અને જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈને નિર્ભય થાય છે. તે વચનના કહેનાર એવા જે સત્પુરુષ, તે સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. એવા સત્પુરુષની મહિમા કરવા માટે અમારી પાસે વાણી નથી એમ કહે છે. એ વાણી કરતા એ વાણીમાં એટલી શક્તિ નથી કે એનો મહિમા કરી શકાય. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ, જેનો પ્રત્યુપકાર જેનો બદલો ન વાળી શકાય, સામાન્ય ભાષામાં એને બદલો કહે છે, પ્રત્યુપકાર એટલે બદલો. જેનો બદલો ન થઈ શકે એવો જે પરમાત્મ ભાવ, તે જાણે કંઈ પણ ઈચ્છા વિના, શું આપ્યો એને? પરમાત્મા જ આપ્યો. કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો. પોતાના કરુણાશીલ પરિણામને કારણે જેમણે પરમાત્માને આપી દીધો, દર્શાવ્યો એમ ન કીધું, પરમાત્માને આપ્યો. એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે, આપવા છતાં પણ જેણે બીજા જીવને વિશે, આ મારો શિષ્ય છે અથવા મારી ભક્તિનો કરનારો છે માટે તે મારો છે એમ કદી જોયું નથી. બધાને એક નજરે જોયા છે એમ કહે છે. માથાનો વાડનાર આવે તો પણ એને સિદ્ધ જ જોયો છે. એવી રીતે જેને ભગવાન સ્વરૂપે જોયો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ, તેને અત્યંત ભક્તિએ ફરી ફરીને નમસ્કાર. બહુ મહિમા કર્યો છે. શું કેવી રીતે મહિમા કરવાની પદ્ધતિ પણ કેવી છે એમને. શું કે જેના વચનને અંગીકાર કરવાથી જીવ સંપૂર્ણ આનંદથી નિર્ભય થઈ જાય છે, એમના ગુણની મહિમાની વ્યાખ્યા કરવાની તો કોઈ શક્તિ નથી. પોતાની આટલી શક્તિ છે તો શું લખે છે? મારી શક્તિ નથી. આમાંથી આને કંઈ આ વાત કરે, શબ્દોથી મહિમા કરે પૂરું પડે એવું નથી એમ કહેવું છે. અને જેનો બદલો ન આપ્યો વાળી શકાય એવો પરમાત્મ ભાવ જેણે કાંઈ પણ ઈચ્છા વિના આપ્યો, અને આપ્યો છો તો જેને આપ્યો છતાં પણ આ મારો શિષ્ય છે અને આ મારો નથી એવું જેણે ઈચ્છ્યો નથી, ભેદ ન પાડ્યો, મારો ને તારો શું એવો ભેદ ન પાડ્યો. એ એટલા માટે લીધું કે જગત કરતાં ઈશ્વર જે માને છે, અથવા જે ઈશ્વર ભગવાનનું ભલું કરે છે એમ માને છે, એને માટે એમ કહે છે કે જે એના શરણમાં જાય ને એને તારે છે, એના ભક્તોને એ તારે છે, બીજાને તારતા નથી. જે એને પ્રશંસા કરે એને તારે છે. નાનપણમાં 14-15 વર્ષની ઉંમરે એક ભાઈબંધ હતો, દરજીનો છોકરો હતો. એ મને ક્યાંથી વાત લાવ્યો, મને કહે જો ભગવાન ભક્તને તારે તો એ ખુશામતખોર ન કહેવાય. જગતમાં પણ ખુશામત કરે, શેઠિયા હોય રાજા હોય, ખુશામત કરે એને એ આપે છે, તો આ પણ ભક્તિ કરે એને આપે, માટે એને એ ખુશામત પ્રિય નથી એને કહે. તારી વાત તો બરાબર લાગે છે, કે તેની એટલી ચર્ચા થઈ એટલે તારી વાત તો બરાબર લાગે છે, એ વાત તો વ્યાજબી નથી લાગતી. કે જે પોતાની બાજુ વળે એને બરાબર રાખે, જે પોતાની બાજુ ન વળે એને એની પ્રત્યે બરાબર દ્રષ્ટિ ન રાખે, તો આમાં તો એને સમદ્રષ્ટિ ક્યાં રહી, સરખી દ્રષ્ટિ ક્યાં રહી? એ પણ રાગી ઠરે છે, એ પણ દ્વેષી ઠરે છે. વિતરાગ દર્શનની અંદર એક આ વાત છે, સમોસરણમાં બિરાજમાન વિતરાગ હોય કે વિતરાગના માર્ગે ચાલનારા સત્પુરુષો હોય, એને આમ અમારા ભક્તો છે, આ અમારા સંપ્રદાયના છે, આ અમારા વાળા છે, બાકીના અમારા વાળા નથી, એ વાત ક્યાંય એને હોતી જ નથી. આટલી વિશાળ દ્રષ્ટિ છે. નવો આવે એના ઉપર તો વધારે, શું નવાને તો વધારેમાં વધારે રિસ્પોન્સ આપે. શું એના માટે એવું લાગે તો ખાસ શૈલીથી વ્યાખ્યાન આવે, પાછું એટલી કરુણા. એમ લાગે કે આને આ નહીં સમજાય તો એની શૈલીથી વાત કરે. એવું એમણે કદી જોયું નથી એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ નમસ્કાર છે. હવે સત્પુરુષની ભક્તિ કરવાનું જે નિરૂપણ કર્યું છે, એ નિરૂપણ કર્યું છે એટલે રખે કોઈ સમજે કે સત્પુરુષને કાંઈક ભક્તિની અપેક્ષા રહેતી હશે, માટે આ વાળી ઘડીએ સત્પુરુષની ભક્તિની વાત આવે છે. એ વાતમાં કાંઈ માલ નથી. એ શું કરવા કીધું એ વાતનો ખુલાસો હવે પછીના પ્રસંગમાં કરશે.